પૂજ્ય ભાઈશ્રીનું રાજકોટમાં પર્યુષણ પર્વ દરમિયાન સમયસાર કરતા કર્મ અધિકાર ઉપર તારીખ 3/9/84 પ્રવચન. પણ
એકલાતા સ્વભાવને છોડીને કરતા રૂપી રહે છે. અને એવા અકર્તા સ્વભાવને અથવા નાયક નાતા સ્વભાવનું અવલંબન લઈને કરતા બુદ્ધિ છોડીને અંતર સન્મુખ થઈને એવા ભગવાન આત્માનો અનુભવ કરવો તેને પર્યુષણ પર્વ ઉજવો એમ કહેવામાં આવે છે. એની દશામાં માંગલિક થાય છે. આત્માનો જે અનુભવ છે એ જ ખરેખર માંગલિક છે. માંગલિકનો અર્થ એવો છે કે દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ જેમાં થાય એવા આત્માના પરિણામને મંગળ કહે છે. એ પરિણામમાં દુઃખ આવી પડે એ અમંગળ ભાવ છે ભાઈ. માટે પર્યુષણ કરવાથી રાજમાં આ કરતા કરતાનું ભેદ જ્ઞાન ચાલે છે કે આત્મા રાગનો કરતા છે કે રાગનો આત્મા કરતા છે એની ભેદ જ્ઞાનની વાત કરતા કર્મકારમાં પૂરું આવી ગઈ છે. આજે ઉત્તમ સત્ય ધર્મનો ચોથો દિવસ છે. એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન છે. પાનો 45 છે. આજે દશલક્ષણ પર્વનો ચોથો દિવસ છે. ઉત્તમ ક્ષમા ભાર્ગવ અને આર્જો એ ત્રણ ધર્મોનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. આજે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે. આ ઉત્તમ ક્ષમાદી ધર્મોનું આરાધન સમ્યક દર્શન પૂર્વક થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમ થી 14 સુધીના દિવસોને દશલક્ષણ પર્વ કહેવાય છે. ને તે જ પર્યુષણ પર્વ છે. જે સંત મુનિવરોને સમ્યક દર્શન પૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્યજી કરે છે. એનો શ્લોક છે, એનો અર્થ છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ ઉત્કૃષ્ટ જ્ઞાન કેવું ત્રણ કષાયના અભાવ પૂર્વક કેવી ત્રાસતા વધી ગઈ છે. એવા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. ક્યાંથી શરૂઆત કરી છે? પ્રથમ તો આત્મામાં લીન થવું જોઈએ. મૌન નો અર્થ વાણી બંધ કરવાનું નામ મૌન નહીં, પણ સ્વરૂપમાં લીન થતા વચન વ્યવહાર ને વિકલ્પ નો વ્યવહાર અંતર્જલ ને બહિર્જલ અટકી જાય તેને નિશ્ચય મૌન દશા કહેવામાં આવે છે. મૌન જ રહેવું જોઈએ એટલે કે પરમ સત્ય આત્મ સ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. અને જો વિકલ્પ ઉઠે તો એવા વચન બોલવા જોઈએ કે જે સદાય સ્વપરને હિતકારી હોય. આત્મા રાગનો કરતા નથી. આત્મા જ્ઞાયકનો જ્ઞાતા થતા રાગનો જ્ઞાતા રહે છે, પણ રાગનો આત્મા કરે આત્માનો સ્વભાવ. પછી આવું જ વચન નીકળે નાની નાથી મુખે રાગને તમે કરો એટલે કે રાગ કરીને તમે દુઃખી થાવ. કેમ કે રાગનું ફળ તો દુઃખ છે. દુઃખ આવે જગતના જીવોને ઉપદેશ જ્ઞાનીનો હતો નથી. એ છે કે સ્વપરને હિતકારી હોય, અમૃત સમાન મિષ્ટ હોય અને સત્ય હોય, અમૃત તુલ્ય એની વાણી હોય, કાન ઉપર પડતા પણ અપેક્ષિત શાંતિ એને પામે. ઓહો, આ વાણી કોઈ જુદા પ્રકારની છે. સાંભળતા પણ અપેક્ષિત માનસિક શાંતિનો ઉદ્ભવ થાય છે. તો એ કહે છે મંત્ર સન્મુખ થઈને આત્માનો અનુભવ કરીએ તો શું થાય? એમ એના લક્ષ્મણ જ્ઞાનીની વાણીના વાચ્યને એ અનુમાનમાં જીવી લે છે. માનસિક જ્ઞાનમાં ખ્યાલ આવી જાય છે. અમૃત સમાન મિષ્ટ હોય અને પાછું સત્ય હોય એની વાણી સ્વપર ઘાતક ન હોય, સ્વપર હિતકારીની હોય, સ્વપરને લાભ થાય એવી વાણી હોય અને મિષ્ટ વચન હોય, કર્કશ ન હોય, વાણીમાં પણ કેટલી મીઠાશ હોય. કેમ કે વિતરાગી થઈ ગયા છે ધર્માત્મા. અને સત્ય હોય, અસત્ય વચન બોલે નહીં. રાગને આત્મા કરે છે તે અસત્ય વચન છે. રાગનું કરવું આત્માના સ્વભાવમાં નથી. જ્ઞાન ગુણમાં રાગનું કરવું નથી. જ્ઞાન સ્વભાવી ગુણી પરમાત્મા એમાં રાગનું કરવું નથી. ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય એમાં રાગનું કરવું નથી. અને ભાવ શુદ્ધ જ્ઞાન પરિણત શુદ્ધ આત્મા એમાં પણ રાગનું કરવું છે નહીં. ચાર પ્રકારે રાગ ન કરતા છે આત્મા. ફરી આત્મામાં એક ત્રિકાળ જ્ઞાન ગુણ છે, જે સહજ જ્ઞાન કહેવાય, જેને જેને પરંપારનામિક લક્ષણ છે, કર્મથી નિર્ભેક્ષ એવું એક ત્રિકાળ જ્ઞાન ગુણ છે. એમાં રાગનું કરવું નથી. જ્ઞાન ગુણ એક એવા અનંત ગુણોનો પિંડ ગુણી દ્રવ્ય સ્વભાવ, એમાં રાગનું કરવું નથી. એની સન્મુખ થયેલું જે ભાવતું જ્ઞાન સમય જ્ઞાન, એમાં રાગનું કરવું નથી. અને ભાવશુદ્ધ જ્ઞાન પરિણત સાધક આત્મામાં પણ રાગનું કરવું નથી. રાગનું કરવું ઊંડી મીમાંસા કરતા ક્યાંય રાગનું કરવું, ભગવાન આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં રાગનું કરવું ભાગતું નથી. શું કહ્યું? ઊંડી મીમાંસા એટલે ઊંડો વિચાર કરવામાં આવે તો ગુણમાં રાગનું કરવું નથી, ગુણીમાં નથી. સહજ જ્ઞાન જે ઉદાસીન અવસ્થા પ્રગટ થાય એમાં પણ રાગનું કરવું નથી. અને સમ્યક જ્ઞાન પરિણત ધર્માત્મા સાધક એમાં પણ રાગનું કરવું નથી. ચાર પ્રકારે એની મીમાંસા કરવામાં આવતા મારા દ્રવ્ય ગુણ અને પર્યાય જેને હું આત્માના પરિણામ કહું છું એ પરિણામમાં પણ રાગનું કરવું દેખાતું જે પરિણામ મને પ્રસિદ્ધ નથી કરતા એ પરિણામ નિશ્ચયે મારા ની ને વ્યવહારે પણ મારા નથી. મને પ્રસિદ્ધ નથી કરતા એટલે શુદ્ધાત્માને જે પરિણામ પ્રસિદ્ધ ન કરે તે પરિણામ નિશ્ચય નહીં પણ મારા ની ને વ્યવહાર નહીં પણ મારા નથી. પણ જે પરિણામ મારા શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તે પરિણામ વ્યવહાર નહીં મારા છે, નિશ્ચય નહીં તો મારો જ્ઞાયક એક ભાવ છે. અને જે વર્તમાનમાં મારા શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તે પરિણામ મારા વ્યવહારે એટલા માટે કહેવામાં આવે, જાણવામાં આવે છે કે મારી સિદ્ધ અવસ્થા થવાથી પણ થાય ક્યારે પણ કે અત્યારે જે પરિણામ મને પ્રસિદ્ધ કરે છે તે જ પરિણામ પૂર્ણ થઈને સાધ્ય થઈને મને પ્રસિદ્ધ કરશે, માટે એ પરિણામ વ્યવહાર નહીં મારા છે. પણ જે પરિણામ મને પ્રસિદ્ધ ન કરે, શુભાશુભ ભાવ મને પ્રસિદ્ધ ન કરે, ઇન્દ્રિય જ્ઞાન મને પ્રસિદ્ધ ન કરે તે પરિણામ મારા નથી. ભૂતકાળમાં મૈના હતા એનું પ્રતિક્રમણ કરું છું, વર્તમાનમાં એ પરિણામ મારા નથી આલોચના કરું છું, અને ભવિષ્યમાં એ પરિણામ મારા પણ નહીં પાસે એનો હું અત્યારે પ્રત્યાખ્યાન ત્યાગ કરું છું. એવી અપૂર્વ વાત કરતા કર્મ અધિકાર માં અલૌકિક લખી છે આચાર્ય સમ્ય જ્ઞાન પવિત્ર જ્ઞાન છે. એવા સમ્ય જ્ઞાન ના ધારક મુનિઓને ઉત્તમ સત્ય હોય છે. ઉત્તમ સત્ય તે સમ્ય ચારિત્ર નો એક પ્રકાર છે. જેને સમ્ય જ્ઞાન ન હોય અને આત્મા કર્મ કરે, ઉન્નતિ ધર્મ થાય, ઈશ્વર જગત ના કરતા છે એમ માનતો હોય તે જી લૌકિકમાં સત્ય બોલતો હોય તો પણ આ વ્યાખ્યાન બહુ ઊંચા છે. સત્ય બોલતો હોય તો પણ તેને ઉત્તમ સત્ય ધર્મ હોતો નથી. અહીં તો સમ્યક દર્શન પછી મુનિ દિશાની મુખ્યપણે વાત છે. ઉત્તમ સમ્યક જ્ઞાનને ધરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું શ્રેષ્ઠ છે. મૌન જ રહેવું શ્રેષ્ઠ છે. કોઈ વિકલ્પની ઉત્પત્તિ થાય એ તો પરિણતિને દુઃખરૂપ થાય છે. ભલે એક કટાય છે પણ એટલું સંજોગન એમાં આનંદ એનો ભણાય છે સવિકલ્પ દશામાં. એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં વિકરાગી સ્થિરતા પ્રગટ કરીને વાણી કર્મનો વિકલ્પ થવા દેવો નહીં. આવો વિકરાગી ભાવ તે જ પરમાર્થે ઉત્તમ સત્ય ધર્મ છે. અને અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ ઉઠે ત્યારે પોતાને અને પરને હિતકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો સુભ્રાંત તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે. એમાં જે રાગ છે તે ધર્મ નથી, પણ તે વખતે જેટલો વિતરાગ ભાવ છે તેટલો ધર્મ છે. વાણી બોલાય કે ન બોલાય તે તો જળ પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા છે. વાણીનો કરતા અજ્ઞાની પણ નથી ને જ્ઞાની પણ નથી. વાણીનો નિમિત્ત કરતા અજ્ઞાની છે, કેમ કે યોગ અને ઉપયોગ અનિત્ય એને નિમિત્ત થાય છે, કદાચિત અજ્ઞાન ભાવે કરે છે, તેથી અજ્ઞાની ના જ્ઞાન ઉપયોગ ને એ નિમિત્ત કરતા કહેવાય. પણ અજ્ઞાની નો ભગવાન શ્રીકાળી સામાન્ય આત્મા તો ઉપાદાન પણે પણ વાણી નો કરતા નથી, ને નિમિત્ત કરે પણ નિમિત્ત પણે પણ કરતા નથી. એ અલૌકિક વસ્તુ એ અજાણ તત્વ સ્વતત્વ જૈન જૈન ધર્મ નું રહસ્ય જીવ તત્વ ને જાણ, નવ તત્વ ને જાણીને નવ તત્વ ના પરિણામ ને ગૌણ કરીને એમાં અનુપમ રૂપ રહેલો ભગવાન એ સામાન્ય પરમાત્મા એને તું નિહાળ તો નિહાળ થઈ જા. વાણી નો કરતા આત્મા છે એને માને જે અજ્ઞાની છે તેને સત્ય ધર્મ હોય નહીં. પ્રશ્ન, જો વાણી નો કરતા આત્મા નથી તો મુનિઓ એ સત્ય વિશે બોલવા એમ અહીં આચાર્ય દેવે શા માટે કહ્યું? પ્રશ્ન થાય છે. ઉત્તર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા નિમિત્ત નૈમિત બતાવવા માટે નિમિત્ત કહેવાય છે કે મુનિઓ એ સત્ય બોલવું. તેમાં એવો આશય છે કે મુનિઓએ આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ જ થવા ન દેવો, અને જો વિકલ્પ થાય તો સત્ય વચન બોલવાનો તરફનો અનુરાગ અશુભ રાગ તો ન જ થવા દેવો, પરંતુ આત્મા જળ વાણીનો કરતા છે એમ કહેવાનો આશય એમાં નથી. હવે એ ચારિત્ર અવસ્થા કેમ પ્રગટ થાય, એનું કારણ કર્તા કર્મ વિકારમાં સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, એટલે કે રાગની કરતા બુદ્ધિ છૂટી જાય અને અંતરમાં એ જ્ઞાન પરિણમન થાય, ભાવ શુદ્ધ જ્ઞાન એ આત્માને અકર્તા પણ જાણે અને પરિણામમાં ક્રિયા થાય છે, એને કરે ની પણ કરતા ને કરતા પણ જાણે ને અકર્તા ને અકર્તા પણ જાણે, જાણે ને જાણે, કરતા ધર્મ ને કરતા પણ જાણે અને અકર્તા ધર્મ ને અકર્તા પણ જાણે, પણ કોઈ નહીં પક્ષ ગ્રહણ કરતો નથી, કેવળ એ જ્ઞાતા રૂપે થઈને પલમી જાય છે, એનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં. હવે 69 ગાથા. જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને, એટલે કે આત્મ સન્મુખ થવા વાળા ઇન્દ્રિય સ્વસંવેગન જ્ઞાન એવા જે પરિણામ જે થવા જોઈએ એ થતા નથી, એટલે એનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. થાય છે જે ત્યાગ કરે છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને પછી સમ્યક જ્ઞાન ની પર્યાય ને છોડે છે એમ કહેવાનું આશય નથી. પણ આવો એની દશામાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન જ થતું નથી, તેથી તે અવસ્થાનો તે સમયે સમયે ત્યાગ કરે છે એમ કહ્યું. ત્યાગ કરીને પછી ગ્રહણ શરૂ કરે છે કે અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ અર્થાત ક્રોધાદી વ્યાપાર રૂપ પ્રવર્તો પ્રતિભાસે છે. ક્રોધ રૂપે હું પરિણમું છું અને ક્રોધનો હું કરતા છું એ પરિણામ મારું છે, એ પરિણામનો સ્વામી થઈને એ પરિણમે છે અને પરિણમતા ક્રોધ રૂપે પરિણમતા એ ક્રોધનો હું કરનાર છું એમ એને પ્રતિભાસે છે. ક્રોધનો કરનાર પર્યાય હોવા છતાં પણ હું કહ્યું કે ક્રોધનું કરનાર તત્વ આશ્રવ તત્વ છે, પરિણામ તત્વ છે, પરિણામ પરિણામને કરે છે, એ ક્રોધનું કાર્ય પરિણામથી થાય છે, એ ક્રોધનું કાર્ય અપરિણામી એવા સ્વભાવથી બિલકુલ થતું નથી. છતાં વ્યવહારની જ્ઞાન કથનોમાં ઘણી વાત આવે કે જ્યારે ક્રોધ રૂપે પરમે છે ત્યારે તે ક્રોધથી અનન્ય છે અને ક્રોધનો તે કરતા છે અને ક્રોધના ફળનો તે ભોગતા પણ છે એમ વ્યવહારની જ્ઞાન કથનમાં એ વાત વારંવાર જ્યાં ત્યાં આવે, પણ એ વ્યવહાર નહીં અવતાર અસત્યાર છે, વસ્તુનું સ્વરૂપ નથી. વ્યવહાર નહીં જેમ કથન કરે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. વ્યવહાર નહીં નિરંતર કથન કરે છે કે આત્મા રાગને કરે છે અને દુઃખને ભોગવે છે, પરંતુ એ વ્યવહાર નહીં નું કથન અસત્યાર્થ ને અભૂતાર્થ છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, એ પર્યાય ના કરતા ને આત્મા કરતા છે એમ વ્યવહાર નહી પ્રતિપાદન કરે છે. દેહ સ્વભાવમાં કરતા હોવા છતાં પર્યાય ની પ્રધાનતા થી વ્યવહાર નહીં, ભેદ ને ગ્રહણ કરનારી છે તે વ્યવહાર નહીં. ના જ્ઞાન માં એમ આવ્યું કે આ ક્રોધ કરે છે તે પર્યાય કરે છે એમ ન કહેતા આત્મા કરે છે એવી વ્યવહાર નહીં નો સ્વર છે, વ્યવહાર નહીં નો એવો સ્વર વાણી છે એવી. પણ એ વખતે નિશ્ચય દેખી જોવામાં આવે તો તે જ સમયે, સમય ભેદ નથી, ત્યારે ભગવાન આત્મા અકારક અવેદક હોવાથી રાગ નો કરતા નથી. ક્યારે રાગ થાય છે એનો કરતા કોણ છે કે પર્યાય થી પર્યાય થાય છે, દ્રવ્ય થી પર્યાય થતી. જો ક્રોધ નો કરનાર આત્મદ્રવ્ય હોય તો નિરંતર ક્રોધ જ થવો જોઈએ, કોઈ કાળે ક્ષમા નો ભાવ આવે નહીં, પર્યાય ના પરિણામ માં બળતો જ ના આવે જો દ્રવ્ય ક્રોધ નો કરતા હોય તો. ફરીને શું કહ્યું, ન્યાય છે આમાં કે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય શુદ્ધ આત્મા જો ક્રોધ નો કરનારો નિશ્ચય થી ખરેખર હોય તો એની દશામાં 40 ડિગ્રી નો ક્રોધ જયારે ઉત્પન્ન થાય ત્યારે 40 ડિગ્રી નો જ ક્રોધ થવો જોઈએ, તૈયાર કરવો જોઈએ. એમાં 39 ડિગ્રી નો ક્રોધ પણ ન થાય, 41 ડિગ્રી નો ક્રોધ પણ ન થાય. જો ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય સામાન્ય એ ક્રોધ ની પર્યાય નો કરતા હોય તો એક ક્રોધ 40 ડિગ્રી માંથી 20 ડિગ્રી ન થવો જોઈએ, અને 20 ડિગ્રી માંથી 1 ડિગ્રી ન થવો જોઈએ, અને 1 ડિગ્રી નો ક્રોધ વ્યય થઈને ક્ષમા સુખ ભાવ પણ થવો ન જોઈએ. માટે શુભાશુભ ભાવ નો કરતા ભગવાન આત્મા નથી. વ્યવહાર જીવ એને કરે છે, અશુદ્ધ ઉપાદાન એને કરે છે, શુદ્ધ ઉપાદાન એ ક્રોધ નો કરનારો નથી. એવા શુદ્ધ ઉપાદાન ને લક્ષમાં લેતા વિકરાગ ભાવ પ્રગટ થશે, ક્રોધ નું કરતા બુદ્ધિ છૂટી જશે, ધર્મ થશે. કાલ વાત કરી હતી કે કુંભાર થી તો ઘણો થતો નથી, આ જય કુંભાર થી આવ્યા છે સાગર થી, આ સાગર પાસે ગામ છે વાંચનકાર, 10 વર્ષ થી બહાર વાંચવા જાય, આ વખતે પણ એને વાંચવાનું ક્યાંય જવાનું હતું કરત. ખ્યાલ હા ખૂટો થઈ ગયો એનો કે આ કુંભાર થી તો ઘરો થતો નથી પણ માટી થી પણ ઘરો થતો નથી, માટી ઘટની પર્યાય નો કરતા નથી. જો માટી ઘડાની પર્યાય ને કરે, ખેતી માં આવ્યા છે કે નહીં, ખેતી માં આવ્યા છે, કાલિન ને પ્રશ્ન કે જો માટી ઘટની પર્યાય નો નિશ્ચય થી કરતા હોય, એક ખ્યાલ રાખો, વ્યવહાર ને ના કથન ને ગૌણ કરીને વાત ચાલે છે. વ્યવહાર ની ચીજ જોવામાં આવે તો ઘરો માટી થી થાય છે, માટી વ્યાપક છે અને ઘટની પર્યાય નું વ્યાપ્ય છે. એક ક્રિયામાં કર્તા કર્મ નો સંબંધ બતાવનારું પ્રમાણ જ્ઞાન છે, નહી જ્ઞાન દ્રવ્ય અને પર્યાય વચ્ચે અકર્તા પણ છે એમ શુદ્ધ નહીં પ્રતિપાદન કરે છે. તો અભ્યાસ તો જોઈએ કે જો બધી બાજુ રાખી છે, માટી ઘરાને કરતી હોય તો એક પ્રશ્ન બરાબર આ તો આ લોજિક ને ન્યાય થી ભણેલા ને બેસી જાય એવું છે, અંધશ્રદ્ધા નો વિષય નથી. જૈન દર્શન કે શાસ્ત્ર માં લખ્યું કે માટી ઘડાની પર્યાય ને કરતી નથી એમ ને અમને કારણ આપો, લોજિક આપો તો અમે માનીએ. એની પાછળ લોજિક તરફ ને ભગવાને આપ્યું છે કે માટી જો ઘટની પર્યાય ને કરતી હોય તો કોઈની એમાંથી ડાવરી થાય નહીં, ઘડા જ તૈયાર કરે અને ઘરા પણ માથા એક જ પ્રકારના થયા કરે, ઘરાની એન્જિન પર્યાયમાં કિંચિત માત્ર ફેરફારો ન જોઈએ. માટે માટી અકર્તા સ્થિર થાય છે અને ઘટની પર્યાયના સત્કારક એમાં છે, તેથી પર્યાય જ પર્યાયનું કારણ છે, માટી એનું નિયામક કારણ નથી. નિયામક કારણ તત્સમયની પર્યાય છે. ઉપાદાન ત્રિકાળી ઉપાદાન એક અનંતર પુરોક્ષણવર્તી પર્યાય ને ઉપાદાન કહેવાય, અને તત્સમયની પર્યાય ને પણ ઉપાદાન કારણ કહેવાય. એમ આગમમાં 3 પ્રકારના ઉપાદાન કારણ કહ્યું, પણ અધ્યાત્મમાં તો એક શુદ્ધ ઉપાદાન ને એક અશુદ્ધ ઉપાદાન, એક શુદ્ધ ઉપાદાન ના પણ 2 પ્રકાર, ત્રિકાળી શુદ્ધ ઉપાદાન અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન એનાથી કાર્ય થાય છે. અલૌકિક અભ્યાસ અહીંયા રોજ 365 દિવસ ચાલે છે, પણ હવે ટાઈમ જ મળે નહીં, એમાં શું થાય, પોતાના હિત ને માટે કલાક નીકળે અને અહીંયા એવા ધંધા ચાલુ કરે. સાંભળવા આવે એક વાર ગુરુદેવ જો સાંભળવા આવે તો સમજવાનો અવકાશ આવી શકે, પણ જો સાંભળવા જ ના આવે નાનો પડવો જોઈએ, મોટો હોલ કરવો જોઈએ. અહીંયા 500 માણસ સાંભળવા આવે માટે જ્યાં 5000-10000 લાખ માણસ સાંભળવા આવે એ વાત કઈ સારી હોવી જોઈએ એમ છે નહીં. સત ને સંખ્યા ની જરૂર ભાઈ બોલ પાછું શાક રેકડી માં પણ વેચાય. એમ કહી એ જબેરી ની દુકાને જાય હીરા નો લેવા વાળો, ત્યારે જેવી જોવે પગ જોઈને કે આ સાચો ખરીદનાર છે કે ખોટો. પછી હીરા માગે ત્યારે પેલા હલકા બતાવે 12મી કેજુરી માંથી, પછી કે નહીં માને તો આનાથી ઊંચા જોઈએ. પછી 15મી કેજુરી બીજી હોય એમાંથી હીરા બતાવે, અરે આના કરતા ઊંચા આપો અમને. પછી અંદર માં એક ત્રીજી કેજુરી હોય, અંદર માં છે ત્રીજા રૂમ માં યાદી કાઢીને પડી ગયો બતાવે. એમ અહીંયા ગુરુદેવ પધારતા હતા ત્યારે રાજકોટ ના માગણી કરતા હતા કે અમને સૂક્ષ્મ તત્વ પ્રભુ આપો, અમે સૂક્ષ્મ તત્વ ના અભિલાષી છીએ. ભગવાન માગી નો શિષ્ય કોણ છે કે નિરંતર સૂક્ષ્મ બોધ નો અભિલાષી. સૂક્ષ્મ તત્વ શું છે કે જીવ તત્વ સામાન્ય સુદાત્મા જે પરિણામ થી પણ ભિન્ન છે એવો એક જ્ઞાયક ભાવ એ સૂક્ષ્મ તત્વ છે એ અમારે સમજવું છે. આ થોર લાગણી વાત તો સાંભળી બહુ માટે એક માટી તો ઘરો ન થાય પણ માટી થી પણ ઘરો થતો નથી. હવે માટી થી ઘરો થાય છે અને આત્મા થી રાગ થાય છે એમાં શું દોષ લાગે છે? એના પર્યાય નક્કી થાય છે. પર્યાય નો સ્વામી બની જાય છે, એનું કરતા પણ છૂટતું નથી. પણ એ ઘરો ઘરાથી થાય છે પણ માટી થી પણ. અરે માટી દ્રવ્ય ઘટની પર્યાય ને સ્પર્શ કરતી નથી. કુંભાર નો હાથ તો અડે નહીં પણ માટી દ્રવ્ય એના પરિણામ ને સ્પર્શે નહીં. અલૌકિક કપડો આ છે, આ તો દક્ષલક્ષ્મી પર્વત છે ને. આમ તો રોજ ઊંચી વાત સાંભળવા દેવી છે ના થાય છે, પણ આ તો મહિમા કરીને પણ દશલક્ષણી પર્વમાં જો જીવો આવતા થાય અને એને રસ લાગે તો પછી નિરંતર આવવાનું ચાલુ રાખે. આર્ય અનાદિકાળથી જ્ઞાન ભવન એક સહજ ઉદાસીન અવસ્થા, સમ્યક જ્ઞાન ની અવસ્થા. જે શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે, જે મને પ્રસિદ્ધ કરે તે પરિણામ મારા, જે પરિણામ મને પ્રસિદ્ધ ન કરે તે પરિણામ મારા નથી. માટે હું આજે એનો ત્યાગ કરું છું. સહજ જ્ઞાન અવસ્થા આત્મસન્મુખ થયેલી એમ આચાર્ય ભગવાન ફરમાવે છે. જ્ઞાન ભવન માત્ર એટલે એકલું જ્ઞાન, રાગ નિશ્ચિત નહીં. માટે માત્ર શબ્દ રાગ ને કાઢી નાખે છે. રાગ નો નિષેધ કરવા માટે જ્ઞાન માત્ર શબ્દ આવ્યો. જ્ઞાન માત્ર એ શબ્દ એમ બતાવે છે, માત્ર એમ બતાવે છે કે અંતરસંનો જ્ઞાનમાં રાગ નો અભાવ છે. ત્રિકાળી નાયકમાં તો રાગ નો અભાવ છે, પણ જે જ્ઞાન નું ભવન થયું, જ્ઞાન રૂપે પરિણમન થયું, ભવન એટલે પરિણમન થયું, એ શુદ્ધાત્મામાં એકાગ્ર થઈને એક નિર્વિકલ ધ્યાન ની અવસ્થા સદુપયોગ થાય એમાં જ્ઞાન માત્ર એ પર્યાય નો સ્વભાવ છે, એમાં રાજ બિલકુલ છે. જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન, પર્યાય હું કરું એમ પર્યાય ઉપર લક્ષ્ય વા અને અશુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થતો નથી. આ ધર્મ ની વાત છે ભજુભાઈ, આ સામાયિક ની વાત છે. આ સામાયિક કેમ થાય, પ્રતિક્રમણ કેમ થાય, સાથે પ્રતિક્રમણ કાલ ચંદુભાઈ કર્યું, હા એની વાત ચાલે છે. અરે ભગવાન, વ્યવહાર નો પક્ષ નાદી કાળ નો છે. એક વખત નિશ્ચય ના પક્ષ માં આવી અને નિશ્ચય ની વાત તો રુચિ પૂર્વક સાંભળ, તને કોઈ નવા પ્રકાર નો આહલાદ આવશે અને નવા પ્રકાર નો જ્ઞાન માં પ્રકાશ થશે. તને વિશ્વાસ આવશે કે આ માર્ગે જ આત્મા નો અનુભવ થઈ શકે છે. તને વિશ્વાસ આવશે, તારે કોઈને પોતાની જરૂર પડશે. જ્ઞાન ભવન માત્ર જે સહજ સહજ શબ્દ છે અપ્રતિમ. આ જ્ઞાન ની પર્યાય ને કરું, સમ્યક જ્ઞાન ની પર્યાય ને કરું, સમ્યક તત્વ ની પર્યાય ને કરું, સમ્યક જ્ઞાન ચારિત્ર ની પર્યાય ને કરું 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 કરું. એમાં સમ્યક જ્ઞાન ચારિત્ર ના પરિણામ તો પ્રગટ થતા નથી, પણ પર્યાય ના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે અને એ વિકલ્પ થી આત્મા દુઃખી થાય છે. માટે સહજ શબ્દ એ બતાવે છે કે સ્વભાવ ના લક્ષ્ય એ પરિણામ અંતર માં સહજ વળીને એ અતિચ્ય જ્ઞાન પ્રગટ થઈને મને પ્રસિદ્ધ કરે છે. જે મને પ્રસિદ્ધ કરે તે પરિણામ મારા, જે મને પ્રસિદ્ધ ન કરે તે પરિણામ મારા. મને કે કોને? શુદ્ધાત્માને. હા હા, શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તે પરિણામ વ્યવહારે મારા. નિશ્ચય તો જ્ઞાયક ભાવ ને મારો. ઈ વ્યવહારે મારા કેમ? કે સાધક થઈને મને પ્રસિદ્ધ કરે છે, એ જ પરિણામ સાધ્ય થઈને મને પ્રસિદ્ધ કરશે. સાધક થઈને જે મને પ્રસિદ્ધ કરે છે, અપૂર્ણ શુદ્ધ પર્યાય, અપૂર્ણ વિતરાગી પર્યાય મને પ્રસિદ્ધ કરે છે, એ સાધકના પરિણામ થઈને, સાધકના પરિણામ થઈને જેને પ્રસિદ્ધ કરે છે, એ જ પરિણામ પૂર્ણ સાધ્ય થઈને એ મને પ્રસિદ્ધ કરશે. એ મને પ્રસિદ્ધ કરશે નહીં. એ જે જ્ઞાન અહીંયા મને પ્રસિદ્ધ કરે ને, એ જ્ઞાન મને અજિત દશામાં અને સિદ્ધ દશામાં એ જ્ઞાન મને પ્રસિદ્ધ કરશે. જે પરિણામ અત્યારે મને પ્રસિદ્ધ કરતા નથી, એ પરિણામ મારા નથી. એ પરિણામ મારા નહી. રાગના પરિણામ મને પ્રસિદ્ધ કરતા નથી, માટે રાગના પરિણામ મારા નથી. આ અનુભવ થી સિદ્ધ થાય એવી વાત છે. પ્રસિદ્ધિ ની પણ અપેક્ષા નથી. એમ ઉપેક્ષા થતા પર્યાય દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે કરે ને કરે. ત્યારે ધર્મ ની શરૂઆત થાય છે, માટે પર્યાય મને પ્રસિદ્ધ કરે છે. એ ધર્મ ના પરિણામ સિદ્ધ કરવા માટે કહેવામાં આવે છે. એમાં પર્યાય ની પરાધીનતા આવતી નથી. ભારતકુમારજી, પરિણામ મેરા ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું, મેં તો ધ્યેય રૂપ. સોગાનીજી થઈ ગયા છે એક અવતારી સુધી. જેમ શ્રીમદ રાજનજી વવાણિયામાં જેનો જન્મ થયો હતો એ પણ એક અવતારી ગુરુ થયા. એક જ ભવકાળી અત્યારે સ્વર્ગમાં પધાર્યા છે. સમ્યક દર્શન લઈને જાય ને એ સ્વર્ગમાં જ એનો જન્મ થાય, બીજી ગતિ ન. સમ્યક દ્રષ્ટિના આયુ પંદર તો ચાર પ્રકારની દેવ ગતિ છે, એમાં સ્વર્ગની ગતિમાં જાય. એ વ્યંતર ન થાય, ભગવાનવાસી ન થાય, જ્યોતિષમાં જન્મે નહીં, પણ એ સ્વર્ગમાં જન્મે એનો. આ અને ત્યાંથી એ આયુષ પૂરું કરીને જ્યાં જોતો કાળ હશે અને જ્યાં તે શંકર ભગવાન ના યોગ હશે એવે ઠેકાણે જન્મી સાધના પૂરી કરી શ્રીમદ રાજચંદ્રજી અર્હત થવાના છે. આપણે રોજ શ્રીમદ રાજચંદ્રજી ને નમસ્કાર મંત્ર બોલીએ છીએ, એમાં પગે લાગીએ છીએ. નમો લોયે સૌ ત્રિકાળવર્તી અર્યંતાન, નમો લોયે સૌ ત્રિકાળવર્તી અર્યંતાન, એમ ભૂતના અર્યંત ને વર્તમાનના અર્યંત ને ભાવિના જે અર્યંત થવાના છે, અનંત આત્માઓ અર્યંત થવાના છે, એમાં શ્રીમદ આવી જાય છે. એમાં સુગાનીજી આલી જાય છે, એને અમે નમસ્કાર કરીએ છીએ. તત્વ જ્ઞાન બહુ અપૂરો છે. આ મનુષ્ય પર્યાય મળવી બહુ દુર્લભ છે. સાચા દેવ ગુરુ શાસન નો યોગ થવો બહુ દુર્લભ છે. સાંભળવાની રુચિ થવી વધારે દુર્લભ છે. સાંભળીને ગ્રહણ કરવું એ દુર્લભ છે. સાંભળીને પછી નિર્ણય કરવો એના કરતા દુર્લભ છે. અને અનુભવ કરવો તો એ તો કોઈ અપૂર્વ છે પણ શક્ય છે. સુલભ નથી એમ કહ્યું પણ દુર્લભ છે એમ નહીં. પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. પોતાના ઘરની ચીજ છે. કોઈ બંગલામાં જાય ત્યારે ત્યારે મે આઈ કમિંગ સર એમ પોતે માલિક કે બેલ મારીને કે હું આવું ઘરમાં, એ માલિક ને રજા લેવી પડે. બાર ના માણસ રજા એ માયા નિત્ય ચિદાનંદ આત્મા ના ઘરમાં જવા માટે કોઈની પરવાનગી ની જરૂર નથી. એ બહિર્મુખ ઉપયોગ છે. એ ઉપયોગ સંકલિત અંતર માં આવે છે. પણ શ્રદ્ધા ના બળ વિના ઉપયોગ અંદર માં આવી શકતો નથી. ઉપયોગ ને ગમે એટલો વળવા જાય પણ પરિણામ માં અભિપ્રાય માં કર્તૃત્વ બુદ્ધિ છે અને પરિણામ માં પરનું જ્ઞેત્વ સ્થાપે છે. ત્યાં સુધી ઉપયોગ અંદર માં આવી શકતો નથી. હું અકર્તા જ્ઞાયક ને જ્ઞેય પણ મારો જ્ઞાયક, જે પણ જ્ઞાયક ને જ્ઞેય પણ ઉપાધિ મળે મારું એ જ્ઞાયક તત્વ સૌને છે એમ વારંવાર જ્ઞાયક ને એક નહીં પણ એ લેતા એ ઉપયોગ અભિમુખ થઈ જાય. અને આ મારું કર્મ છે ને એ મારું ગ્રહી છે, એ બે પ્રકારના દોષ થી આત્મા આત્માના સ્વભાવ ને પ્રાપ્ત કરી શકતો નથી. જ્ઞાન ભવન માત્ર આપણે જાદુ વાંચવાની જરૂર નથી પણ જાદુ વિચારવાની જરૂર છે. કર વિચાર તો કાલદેસીભાઈ ઘરે આવ્યા હતા ત્યાં પછી વાત બીજી કામે આવ્યા હતા. વાત ઉપર થી વાત સુધી કે શ્રીમદ રાજચંદ્રજી એવો એક શબ્દ મૂક્યો છે કે આ આત્મા સાક્ષી ભાવે છે છતાં પણ કરતા પણ મનાયું છે. શું કરતા થતો નથી? જેસીભાઈ કરતા થઈ શકતો તો રાગ નો કરતા થતો છે છે જ નહીં પણ મનાઈ ગયો છે. કેમ કે એને કોઈ જ્ઞેય પ્રત્યે રાગ દ્વેષ હોતો નથી. એને સહજપણે એના ચિત્તમાં એના વચન ના યોગે એની પરિણતિ નો ખ્યાલ ગુરુદેવ ને આવી ગયો હતો કે આ એક અવતારી પુરુષ છે. એને લીધું છે બરાબર એક અવતારી. એક એ છે કે આ આત્મા છે તો સાક્ષી ભાવે. બધાના આત્મા ની વાત ચાલે છે. સાક્ષી પર્યાય પ્રગટ થવા પહેલા ની વાત ચાલે છે. સાક્ષી પર્યાય પ્રગટ થાય તો નાની થઈ ગયો. સાક્ષી ની પર્યાય પ્રગટ થવા પહેલા પણ અનાદિથી ભગવાન આત્મા ગ્રાહક હોવાથી સાક્ષી ભાવે જ રહેલો છે. પરંતુ હું કરતા છું એમ એને મનાઈ ગયું છે. એનો પ્રતિભાસ છે, એ અજ્ઞાન છે. એ રાગ નો કરતા થઈ શકતો નથી. રાગ થાય છે ત્યારે પણ રાગ નો અકર્તા પણ એ રહી ગયો છે. રાગ નો અભાવ થાય ત્યારે તો આત્મા ને સાક્ષી સૌ કહે પર્યાય અશુદ્ધ ને કરે, એ અશુદ્ધ ને કોણ કરે કે શુદ્ધ ને છોડે, એ અશુદ્ધ ને કરે. નિજ ભાવ ને શુદ્ધત્વ ને આત્મા ધ્રંકાવ માત્ર થઈ શકતો નથી, અશક્ય છે. માટે પર્યાય ની અશુદ્ધતા નો આત્મા કરતા નથી, અકર્તા છે. એમ જેને પ્રતિભા છે તે જ્ઞાની છે, અને રાજનો કરતા પણ પ્રતિભા છે એ પ્રગટ પણ અજ્ઞાની છે. જ્ઞાન ભવન વ્યાપાર આ ઉદાસીન અવસ્થા, એનો સમયે સમયે અજ્ઞાની ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર અર્થાત ક્રોધાદી વ્યાપાર પ્રવર્તો પ્રતિભા છે. હું આ ક્રોધ ને કરું છું એમ આ પ્રવૃત્તિ મારી છે, અને આ ક્રોધ નો ઉત્પાદક હું છું, આ ક્રોધ નો કરનાર હું છું એમ ક્રોધ ઉપર દ્રષ્ટિ રાખીને, આશ્રય ઉપર દ્રષ્ટિ રાખીને, ભેદ ઉપર દ્રષ્ટિ રાખીને, વ્યવહાર ને એના વિષય ઉપર દ્રષ્ટિ રાખીને, વ્યવહાર ને એનો ઉપક્ષ કરીને એ રાગ નો હું કરતા છું એમ એને પ્રતિભાસે છે. ભગવાન નાગા દ્રવ્ય નાયક તત્વ એ ક્રોધ ના કરતા પણ એ કિંચિત માત્ર ત્રણ કાળ માં થતો નથી. જો ક્રોધ નો કરતા માને અને ક્રોધ નો કરતા થઈ ગયો હોત તો સમ્યક પ્રસંગ જ્ઞાન હોવું જોઈએ. જાય સમજાય કે ક્રોધ નો હું કરતા છું એમ માને, અને એમ માનીને જો પરણમે અને ખરેખર આત્મા નિશ્ચય થી ક્રોધ નો કરતા થઈ ગયો હોય, પરમાર્થે ક્રોધ નો કરતા થયો હોય, વ્યવહારે કરતા થયો છે, એ તો નિશ્ચય નું ભાન નથી. ત્યાં સુધી વ્યવહારે કરતા કહેવાય, નિશ્ચય નું ભાન થતા અરે ત્યાં સુધી કહ્યું એક મિથ્યા તો નાના માં નાનો કર્યો પણ રહીત કરનાર ગોળો છે. હું કરું છું, હું કરું છું એમ એને ભાઈકા કહે. હું જાણું છું, જાણું છું, જાણું છું. જાણનાર ને જાણતા ક્રોધ ને જાણું, જાણનાર ને જાણતા ક્રોધ ને જાણું. ક્રોધ ને જાણવું આવતું નથી, અને જાણનાર ને જાણવું આવતું નથી, અને એટલું કર્મ રહી ગયું પછી અજ્ઞાન છે. શું કહ્યું ફરીને? ક્રોધ ને કરવું નહીં પણ ક્રોધ ને જાણવું એમાં તો આય, ક્રોધ ને જાણવું એટલા ભાગમાં તો આય, પછી ત્યાંથી દ્રષ્ટિ ઉઠાવીને જાણનાર ને જાણવું એમાં આય, પછી જાણનાર ને જાણવું એવો ભેદ છોડી દેતો અનુભવ થઈ જાય. ક્રોધ ને કરવું એમાં અનુભૂતિ થતી નથી, ક્રોધ ને જાણવાનું કે છે એમાં અનુભૂતિ થતી નથી, જાણનાર ને હું જાણું છું એટલા ભેદ માં આવે છે એને પણ ગર્વ થતો નથી. આ તો ધાર્મિક જીવન છે ને, સર્વાગીરા છે ને, પરિપૂર્ણ. ચારે બાજુથી ભગવાન આત્માની ઉપાસના કરવી, આરાધના કરવી, આરાધના કરીને અનુભૂતિ કરવી આત્માની, એને ભગવાન જીન શાસન કહે. જીન શાસન ક્યાં છે? રાજકોટમાં એ જેટલું હોય છે. ક્યાં? સ્વાધ્યાય મંદિર માં જીન શાસન ક્યાં છે? આ મંદિર માં જીન શાસન છે. અરે જીન શાસન તો આત્માની અનુભૂતિ, તેને પરમાત્મા જીન શાસન કહે.
ઉત્તમ સત્ય ધર્મ દિવસ છે, ઉત્તમ વીર્ય ધર્મ નો દિવસ છે.
ઠીક છે, વાત જરા સાચી છે. અપેક્ષા એ ચંદુભાઈ વાત સાચી છે. સત્ય ધર્મ નો દિવસ છે કે ઉગ્ર વીર્ય નો દિવસ છે, એટલે કે શુદ્ધ આત્મા ની રચના કરે તેને પંડિત વીર્ય કહેવામાં આવે છે. વાત તો સાચી છે. વાર્તિક માં ઉગ્ર વીર્ય આવી છે એ આવી ક્યાં આવી ને સ્વભાવિક આવી. અરે ગુંગ્યો વાગે ને ક્યાં? નીકળી જાય કોઈ એને રોકનાર નથી. એમ ભગવાન આત્મા કરતા રુધિરમાં અકર્તા, અકર્તા નો જેને લક્ષાયો એ અકર્તા છું એવું વિજય વાગી ના રહેતો નથી. ક્રોધાદી વ્યાપાર પ્રવર્તો પ્રતિભાસે છે. હું ક્રોધ ને કરું છું, આ રાગ ને કરું છું, દયા ને કરું છું, દાન ને કરું, વ્રત ને હું કરું, અવ્રત ને હું કરું. અરે વ્રત અવ્રત થાય એને જાણ, કે વ્રત અવ્રત થતા થાય એને કરવું, થતા થાય ને કરવું ન હોય, અને ન થાય એનું પણ કરવું ન હોય, થાય એનું માત્ર જાણવું હોય એ પણ જાણનાર ને જાણતા જાણે તો વ્યવહાર કહેવામાં આવે છે. જાણનાર ને જાણવાનું છોડીને રાગ ને જાણે તો એ પણ અજ્ઞાન માં દ્યોઠાન માં ભ્રાંતિ માં જાય. ક્રોધાદી વ્યાપાર પ્રવર્તો પ્રતિમા છે. અરે ભગવાન આત્મા ભૂલી ગયો તું, કરતા નથી તો જ્ઞાતા છો પ્રભુ. હા હટ છોડ, હવે હટ છોડ, મત જા ગિરનાર બાબુલ, મત જા ગિરનાર. બોલો ભાઈ. હટ છોડી દે, ક્રોધ ને એવું કરું છું કે હટ તને હવે શોભતો નથી.
બાબુલ અથત જો જૂઠા હે સંસાર, બાબુ હટત જો જોગ ધરુંગી, બાબુ હટત જો જૂઠા હે સંસાર, બાબુ હટત જો જોગ છોડો છે રજમતી, મત જાઓ ગિરનાર બેટી રજમતી.
અરે હટ છોડી દે ભાઈ, હું રાગ નો કરતા છું, હટ છોડી દે. અરે હા, એ હટમાં અને હટમાં રાગ નો કરતા તો રહી જશે, આ પર્યાય પૂરી થઈ જશે, અને જ્ઞાન પ્રગટ થયા વિના જ્ઞાનીઓને કરમાવે છે કે આત્મા જ્ઞાન નો કરતા છે, પણ આત્મા રાગ નો કરતા નીચે ખરેખર નથી. અરે જ્ઞાન નો કરતા કેવો એ પણ કથનચિત છે, તો રાગ નો કરતા કેવો એ કથનચિત માં પણ આવતું નથી, અધ્યાત્મ માં આવતું નથી. હા હા, રાગ નો કથનચિત કરતા પણ આત્મા નથી, કથનચિત જ્ઞાન નો કરતા છે, એમ અધ્યાત્મ પ્રમાણ માં આવી જા. આગમ પ્રમાણ ની વાત કરી દે, વખત અત્યારે આવી ગયો છે પાકો. હા, નાનું બંધ થાય રાજજી પણ ખેતી ને સુખ ભર્યા એમાં કથનચિત કરતા થાય, ક્રોધાદી વ્યાપાર તે કરતા છે. કોણ કરતા છે કે એને ભાગે છે જ્ઞાતા, જ્ઞાતા ને કરતા પણ એ ભાગે છે, એ કરતા થાય છે. જ્ઞાતા ને જ્ઞાતા પણ એનો ભાગ થાય છે, એ રાગ નો કરતા નથી થતો, પણ રાગ નો જ્ઞાતા બની જાય છે. જો પાણી છનું કાઢો, છનું ગાથા કાઢો, છનું ગાથા ઘણી જગ્યાએ બોલાવે છે, સવારે બે બોલ બે છે ઘરે, બાકી ઠેક ઠેક આવે. પોતાના એકપણા નો આત્મ વિકલ્પ કરે છે, તેથી તે નિશ્ચય થી કરતા પ્રતિ વાતે છે. આવું જે જાણે છે કે આ કરતા બુદ્ધિ થી મને સંસાર છે, અજ્ઞાન છે, જે જાણે તે સમજ કર્તૃત્વ ને છોડે છે, તેથી તે નિશ્ચય થી અકર્તા પ્રતિભાસે છે. અનુભવ થતા હું રાગ નો અકર્તા છું એમ એને જણાય છે, એ સ્પષ્ટ સમજાવવામાં આવે છે. હવે જે પેલો મારો છે, પેલા પરાની છેલ્લી લીટી બેલી પર, અને જેટલી બેલી કલ્પ પ્રતિ મેં વિજ્ઞાન ધન સ્વભાવ થી પ્રશ્ન થયો હતો, વારંવાર અનેક વિકલ્પ રૂપે પ્રણમતો થતો કરતા પ્રતિભાસે છે, છે નહીં પણ કરતા છું એવું એનું અજ્ઞાન નવું ઉભું કરે છે. પછી બીજો પારો એના પછી નો માત્ર માં એક ખૂબી છે કે કથનચિત જાણે છે અને કથનચિત કરે છે, એ કથનચિત કરતા પણ આના નિષેધ માટે માત્ર જાણે છે, સંતાયો છે. જાણે શરૂઆત થઈ છે, જાણવાની અહીંથી શરૂઆત થાય છે કે અરે તમે સિદ્ધમાં જાણવું હોય જાય છે, વચ્ચે ક્યાંય કરવું આવતો ઘણાની નજરો પડે છે કે અહીંયા બે ચાર જણા વાંચનકાર થાય તો સારું, બધા તો પડે ફેકડે વિચાર કરે ને, એમાં બધા નામ તો કેટલાક એક વિજ્ઞાન ગ્રંથ થયો થતો હોય એ તો કઈ નામે આવે તો મેડિકલ પ્રકૃતિ એક વિજ્ઞાન ગ્રંથ થયો થતો ઘણા એના બીજા નામ આવે છે, અત્યારે બોલતો નથી, વિજ્ઞાન ગ્રંથ થયો થતો અત્યંત કરતા બધી પાસે અત્યંત સર્વથા કરતા જ્ઞાન માત્ર જાણે છે એવું ને, એમાં પાછું એવું બોલ લીધો કે કથનચિત નું સર્જે એવું છે ને, પણ જ્યાં સુધી સર્વથા એને ખ્યાલમાં ના આવે ત્યાં સુધી કથનચિત એનું વાસ્તવિક વ્યવહારમાં જતો નથી, માત્ર જાણે છે એની સામે અત્યંત કરતા દ્રષ્ટિના વિષયમાં કથનચિત નથી ભાઈ, જ્ઞાન ના વિષયમાં કથનચિત છે, દ્રષ્ટિના વિષયમાં સર્વથા છે, જ્ઞાન ના વિષયમાં કથનચિત છે, હવે તો ગાંડવાનો કાવ આવી ગયો છે, જાણવામાં રોકાવ નથી, આ તો ઉપાધિ તરફ લઈ જવાની વાત છે, ઉપાધિ તત્વ હાથમાં આવશે તો જાણવું કથનચિત પણે સાચું કહેવાશે, બાકી જાણવું પણ ખોટું, જાણવાના માના નીચે કથનચિત માં રોકાણો ને સર્વથા સુધી પહોંચ્યો નહીં તો સર્વથા સુધી પહોંચતો નથી કથનચિત પણ એને લાગુ પડતો, એનું કથનચિત સર્વથામાં ખતવાઈ જશે, અલૌકિક વાત એ વાત છે, ઘી લોઢા કાપે એવી વાત છે, વખત થઈ ગયું.
શ્રી લાલચંદભાઈ કા રાજકોટ મેં તારીખ 4/9/84 દિન મંગળવાર ના રોજ શ્રી સમય સાહ કરતા ક્રમ અધિકાર ઉપર અધ્યાત્મિક પ્રવચન.
પોતાનો માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ
શરીર ને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે. આચાર્ય દેવ કહે છે કે એ શૌચ ધર્મ નથી. શરીર ને પોતાનું માનવું એ તો મહાન અશુદ્ધિ છે. જે આત્માએ જ્ઞાન રૂપી જળથી મિથ્યા માન્યતા રૂપી અશુચિને ધોઈ નાખી છે તે જ આત્મા શૌચ ધર્મ છે. જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય અને કુલ પાપને જ પોતાનું કર્તવ્ય માને, એ જ મારું કર્તવ્યને કરવાયું છે એમ જે માને, કર્મ હું કરું એમ માને, એ જ પર પદાર્થ હોય નિસ્પૃહ થઈ શકતો નથી, ઉદાસ થઈ શકતો નથી, એમાં આત્મબુદ્ધિ છોડી શકતો નથી. પાપ રૂપ વિકાર ભાવની જેને પકડ છે શ્રદ્ધામાં દ્રષ્ટિમાં, પુણ્યને પાપની પકડ કરીને બેઠો છે. જે પર ભાવ છે, દુઃખદાયક ભાવ છે, આશરો છે, એને પોતાના શ્રદ્ધામાં પકડી રાખ્યા છે કે આ ભાવ પણ મારા છે. તેનું જ્ઞાન વિકારથી મલિન છે. પરનું હું કરું એમ જે માને છે તેનું જ્ઞાન વિખ્યાત રૂપ વેલથી મળ્યું છે. પરની મને મદદ છે, નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે એવી જેની માન્યતા છે, જે ઉપર પદાર્થોમાં આશક્ત છે, જે જીવ પરમાં આશક્ત છે તે જીવ મહાન અશુચિથી ભરેલો છે. અને તેના ફળમાં સુખમાયું છે તે જીવ ખરેખર યોગ નિષ્ઠો નથી. જે કુંડમાં આશક્ત છે તે જીવને તેના ફળમાં પણ આશક્તિ છે. તે જીવ સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે નિષ્ઠો નથી અને તેને શૌચ ધર્મ હોતો નથી. જ્ઞાન વગેરેથી શરીરને ચોખ્ખું રાખે તે કઈ શૌચ ધર્મ નથી. શરીરની શુદ્ધિથી આત્માને ધર્મ માનવો જે મિથ્યાત છે. અને કુલ પાપના ભાવોથી આત્માની પવિત્રતા થાય એમ માને તેને જરાય ધર્મ થાય નહીં, પણ ઉલટો મિથ્યાત રૂપી મેલ પુષ્ટ થાય. શરીરથી ભિન્ન અને કુલ પાપથી રહી એવા પવિત્ર આત્મસ્વરૂપની સાચી ઓખાણ રૂપી જળ વડે મિથ્યાત રૂપી મેલને ધોઈ નાખો અને પવિત્ર આત્મ સ્વરૂપમાં એકાગ્રતા વડે રાગાદી મેલને ધોઈ નાખવા તે ઉત્તમ શૌચ ધર્મ છે. એવો ધર્મ મુનિઓને હોય છે. જેટલો રાગાદી વિકલ્પ થાય તેટલો અશુચિ છે. મુનિઓની પરિણતિ સ્ત્રી લક્ષ્મી વગેરેથી તદ્દન નિષ્ફળ છે. શુભ તેમજ અશુભ બંને ભાવોને સરખા માને છે. તો એક આ મહત્વની વાત છે, અજ્ઞાની શુભ અને અશુભ બે ભાવને સરખા માનતો નથી. પાપને હેય માને છે અને પુણ્યને ઉપાદેય માને છે. પાપથી દુઃખ અને પુણ્યથી સુખ, પાપથી દુઃખ પાપના પરિણામથી દુઃખ થાય અને પુણ્ય કરીએ તો સુખ થાય, એમાં ભેદ પાડે છે અજ્ઞાની જીવ. ત્યારે મુનિરાજ કહે છે કે પુણ્યને પાપમાં કંઈ તફાવત નથી, બે એકાંતે સર્વથા દુઃખનું જ કારણ છે, કિંચિત માત્ર એમાં તફાવત નથી. આત્મ સ્વભાવથી વિપરીત અશુદ્ધ ભાવ મુનિઓને સહજ જ્ઞાનની એકાગ્રતાથી તે રાગાદી અશુદ્ધતાનો અશુદ્ધ ભાવ થતા જ નથી. રાગાદી રહી વિતરાગ ભાવ તે ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ઉત્તમ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા. પવિત્રતા એટલે આત્માને આશરે જે સમ્યક દર્શનના ચારિત્રના વિતરાગી પરિણામ થાય તેને પરમાત્મા પવિત્ર દશા કહે છે. અને શુદ્ધાત્માનું લક્ષરી પરદ્રવ્યને પરભાવને મારા માની મિથ્યા દર્શનના ચારિત્રે ભણવે તે ખરેખર અશુચિ મેં દુઃખનું કારણ છે. હવે એ ચારિત્ર દશા કેમ પ્રગટ થાય કે સમ્યક દર્શન પ્રગટ થતાં જે થાય છે, સમ્યક દર્શન એ મૂળ છે. ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વિના કોઈ પણ જીવને ક્યારેક દુષા પ્રગટ થઈ શકતી નથી. તો સમયસાર શાસ્ત્ર, સમયસાર શાસ્ત્રમાં સમ્યક દર્શનની, સમ્યક દર્શનનો વિષય અને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની કળા અને વિધિ સમયસારમાં આવી છે. એનો આ કરતા કર્મ અધિકાર છે. અનાદિકાળથી એને એવો મિથ્યા પ્રતિભાસ થયો છે કે આ રાગાદીને હું જ કરું છું. રાગાદીને આત્મા ન કરે તો બીજો કોણ કરે? કઈ રાગાદીને દુર્બલ ન રચે, રચે તો આત્મા જ રચે. એ રચના કરનારો આત્મા જ છે એમ એને અનાદિકાળથી મિથ્યા પ્રતિભાસ થયો છે. એનું અજ્ઞાન છે. આત્મા એને કહીએ કે જો રચે તો વિતરાગ ભાવની રચના કરે, તેને ભગવાન આત્મા કહે છે. રાગને રચે કે આત્મા નથી પણ અનાત્મા મૃદાત્મા છે, એ તો અનાદિકાળથી કરતો આવે છે. હવે એ રાગની રુચિ ને કર્તૃત્વ છોડીને શુદ્ધાત્માની રુચિપૂર્વક આત્માનો અનુભવ થાય તેને પરમાત્મા ખરેખર મોક્ષનો માર્ગ કહે છે ને પવિત્ર પરિણામ છે. એ કેમ પ્રગટ થાય અને કેમ પ્રગટ થતા નથી એ બે વાત સવળીને અવળી, અવળીનું જ્ઞાન કરાવીને અવળો ભાવ છોડાવવો છે, સવળાનું જ્ઞાન કરાવીને એને અપનાવવો છે, એમ બે વાત સાથે સાથે મૂકે છે એ ખ્યાલ આવે. આપણા અહીં સુધી આવ્યા છીએ કે જ્ઞાન ભવન વ્યાપાર ઉપરવૃત્તિ જુદા છે, ક્રિયમાન પણ અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા ક્રોધાદી છે, કરતા ન કરો છે. આ રાગ મારું કર્મ, ક્રોધ મારું કર્મ, લેવું કરતા એ અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન ભાવથી ચાલી આવી છે. આ પ્રમાણે અનાદિકાળથી, જો અનાદિકાળ થતો વાંચો, અનાદિકાળથી અજ્ઞાનથી કર્મના ઉદયથી નહીં, આ કર્તા કર્મની પ્રવૃત્તિ આત્મા કરતા છે, એક આત્મા કરતા છે અને અનેક પ્રકારના વિભાવ ભાવ બારો કર્મ છે એવી એ કરતા કર્મની પ્રવૃત્તિ પોતાના અજ્ઞાનથી ઉભી કરે છે, સમયે સમયે ઉભી કરે છે. કોઈ કર્મના ઉદયથી આ પ્રવૃત્તિ થતી નથી. અનાદિકાળથી અજ્ઞાનથી થયેલી આ આત્માની કરતા કર્મની પ્રવૃત્તિ છે. હું કરતા ને રાગ મારું કર્મ, હું કરતા ને પાપ મારું કર્મ, હું કરતા ને ભૂલ મારું કર્મ, હું કરતા ને હિંસાના પરિણામ મારું કર્મ, હું કરતા ને હિંસાના પરિણામ મારું કર્મ. હિંસા હિંસાના પરિણામ ને નહીં પણ એ ન જાણતો એ કરતાના કર્મ પણ એ માનીને અનાદિકાળથી પરમેલ્યો છે. એ સંસાર તત્વ છે, દુઃખદાયક વૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આત્માને હું કરતા ને ક્રોધ મારું કર્મ, એ ક્રોધ મને પોતા પણ એ માનીને પ્રવર્તે છે. શુદ્ધ આત્મા હું અને આ ક્રોધ મારું કર્મ નહીં પણ મારા આત્માના જ્ઞાનનું એ વ્યવહાર નહીં છે એમ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને પણ છોડીને કરતા કર્મની પ્રવૃત્તિના અજ્ઞાનથી પ્રવર્તી ગયો છે. એને કરતા કર્મની એટલી બધી દ્રઢ માન્યતા થઈ ગઈ છે કે એને હું જ્ઞાતા અને આ ક્રોધ મારું જ્ઞેય એમાં પણ હજી એ વિચાર કોટીમાં પણ આવતો નથી. તો આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય એ ત્યાં સુધી ક્યારે પહોંચી શકે? શું કહ્યું કે હું કરતા છું એક આત્મા, ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી આત્મા કરતા, કવશમાં આવી ગયું પેલા, કવશમાં સાર તો ભરી ગયો છે કે હું એક જ્ઞાન સ્વરૂપી આત્મા કરતા છું. એમાં એક વિશેષણ લગાવ્યું છે, કેમ કે આત્મા અનાદિ અનંત એક રૂપ છે. જો આપણે ગ્રહ વાંચી ફરીથી વાંચી ભૂલાઈ ગયું હોય ને, આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું, એનું એક વિશેષણ લગાવ્યું. આત્મા અનાદિ અનંત એક રૂપે છે અને આશ્રવો અનેક રૂપે છે. શુદ્ધ આત્માનો વિશેષણ એક લગાવ્યું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું અને આ ક્રોધાદિ, ક્રોધ આદિ અનેક ભાવો, એક ભાવ અનેક ભાવને કરે છે. એક શુદ્ધ આત્મા અનેક કષાય રૂપ પરિણામ ને કરે છે એની માન્યતા અનાધિકાર ની વિપરીત છે. આ ક્રોધાદી ભાવ મારા કર્મ છે એવી અજ્ઞાનીઓને જે કરતા કર્મ ની પ્રવૃત્તિ સંસારનો બીજ છે. અરે રાગ નો હું કરતા નથી પણ રાગ નો હું જ્ઞાતા માત્ર છું એટલા સવિકલ જ્ઞાતા જ્ઞેયના અસદભૂત વ્યવહારના વિચારમાં જો આવે તો એટલી કરતા કર્મ ની પ્રવૃત્તિ એને હળવી થયા વિના રહે. અરે હળવો તો થા અનુભવ તો પછી હું કરતા ને રાગ મારું કર્મ હું કરતા ને વિકલ્પ મારું કર્મ એમ નથી. સર્વજ્ઞ ભગવાન ફરમાવે છે કે તું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છો ને, તો એ જ્ઞાન તારું કર્મ ને ક્રોધ એ જ્ઞાન નું જ્ઞેય એટલામાં તો આ હજી એનાથી અમારે આધી વાતો બીજી ઘણી કરવી છે. પછી કહે છે કે હા કરતા નું કર્મ એ રાગ નહીં પણ રાગ મારા જ્ઞાન નું જ્ઞેય હો, મારા જ્ઞાન નું જ્ઞેય હો પણ કરતા નું કર્મ ન હો એટલો સાચો વિચારમાં જો આવ્યો ત્યાર પછી આચાર્ય ભગવાને એની પરીક્ષા કરી કે કરતા બધી ઓગળી છે અને જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં હજી એટલો છે. એને ફરમાવે છે કે ભાઈ ક્રોધાદી તારા જ્ઞાન નું જ્ઞેય નથી. અરે ગુરુજી આપે મને ગઈકાલે તો લેસન આપ્યું હતું કે આત્મા કરતા અને ક્રોધ તારું કર્મ નહીં પણ આત્મા જ્ઞાતા અને ક્રોધાદી જ્ઞાન નું જ્ઞેય એમ ગઈકાલે આપે એક પાઠ આપ્યો હતો. એ તો કે ક્રોધ ની કરતા બુદ્ધિ છોડાવવા માટે આપ્યો હતો, એને જ્ઞેય બનાવીને રોકાઈ જવા માટે એ પાઠ નહોતો. હજી એક પાઠ બાકી છે. ત્યારે કહે છે કે ક્રોધ જ્ઞાન નું ગ્રહી પરમાર્થ નથી પણ જ્ઞાન નું ગ્રહી તો પોતાનો શુદ્ધાત્મા છે. એવા જ્ઞાન વડે તારા શુદ્ધાત્મા ને તું જાણ. ભલે સાહેબ મારા જ્ઞાન માં મારો જ્ઞાયક આત્મા જ્ઞેય મને જ્ઞાન માં આત્મા જણાય છે, જ્ઞાન માં આત્મા જણાય છે. લેસન લઈને બહાર ગયો, બીજે દિવસ આવ્યો કે સાહેબ અનુભવ થતો નથી, કઈક બાકી લાગે, કડી ખૂટે છે. હા થોડું બાકી રાખ્યું હતું, તારું લેસન બાકી થાય ત્યાર પછી બીજો પાઠ અપાય. લેસન કાચું હોય તો બીજો પાઠ ન
પાઠ જોઈને
આવવું જોઈએ, અવશ્ય આવવું જોઈએ. અને આવે છે આવવું જોઈએ એ પોતાના હિત માટે છે, એ કોઈને કઈ ઉદ્ધાર કરવા માટે કે દેખાડવા માટે સ્વાધ્યાય હતો. ત્યાર પછી શ્રી ગુરુ એને પાકેલી સ્થિતિ જોઈને કહ્યું કે જ્ઞાન માં આત્મા જણાય છે, જ્ઞાન વડે આત્મા જણાય છે, આત્મા વડે આત્મા જણાય છે. એવા વ્યવહાર થી સાધ્ય ની સિદ્ધિ કઈ થઈ શકતી? જ્ઞાન વડે રાગ જણાય છે એમાં તો સાધ્ય ની સિદ્ધિ નથી પણ જ્ઞાન માં જ્ઞાયક જણાય છે એવા ભેદ ભેદરૂપ વ્યવહાર થી પણ સાધ્ય ની સિદ્ધિ નથી. ત્યારે હવે શું કરવું? કે જ્ઞાયક વિકલ્પ નહીં એ રૂપે પરણી જવું, એ રૂપે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એનો વિકલ્પ છૂટીને અનુભવ થાય છે ત્યારે આત્માને આત્માનો અનુભવ થયો કહેવામાં અલૌકિક સમયતા શાસ્ત્ર ભાગવતી શાસ્ત્ર છે. ગુરુદેવ પરમાત્મા હતા કે સાંભળવા મળે અને કોઈ ભાગશાળી હોય એને કાને કુનકુનની વાણી મળે આવે આત્મા. ભગવાન તો છે પણ ભગવાન તું જો એ બતાવનારો આ શાસ્ત્ર છે અને ભગવાન થવાની પાછી આમાં વિધિ છે. પરમાત્મા તો દ્રવ્ય છો તું પણ પરમાત્મા પર્યાય પરમાત્મા કેવળ જ્ઞાન પ્રગટ થાય એનો આમાં ઉપાય બતાવવામાં છે કે એવી અનાદિકાળથી અજ્ઞાનને લીધે કરતા કર્મ વાળે પ્રવૃત્તિ આત્માને તે ક્રોધાદિની પ્રવૃત્તિ પરિણામને નિમિત્ત માત્ર કરીને જ્યારે અજ્ઞાન ભાવે પડવે છે અને ક્રોધ મારું કર્મ છે એવી કરતા કર્મ રૂપે પ્રવર્તે છે ત્યારે એ અજ્ઞાન ભાવ નું નિમિત્ત પામીને, વિદ્યા દર્શન આદિ નું નિમિત્ત પામીને પોતે પોતાના ભાવથી પ્રણમતો એ કર્મને, જળ દ્રવ્ય કર્મને આત્મા પ્રણમાવતો નથી, પણ પોતે અજ્ઞાન ભાવે પ્રણમે છે ત્યારે એ ભાવ નું નિમિત્ત પામીને સ્વયં નાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ ઘાતીને ઘાતી કર્મ નો બંધ થાય છે. પરંતુ પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે, પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે એમ સમજવાયો છે. શું કહ્યું? પૌદ્ગલિક કર્મ નો ઢગલો આત્માની બાજુમાં થાય છે એમ એકઠું થાય છે કર્મ રજકર્મ. આ રીતે જીવ અને ભૂગલ નો પરસ્પર અવગાહનું લક્ષણ છે એવા સંબંધ રૂપ બંધ થાય છે એને કર્મ નો બંધ થાય છે. વ્યવહાર નહીં એ કર્મ થી બંધાય જાય છે. અશુદ્ધ નિશ્ચય નહીં એ રાગ થી બંધન થાય છે. અશુદ્ધ નિશ્ચય ને રાગ થી બંધાય છે. અસદભૂત વ્યવહારે ઉપચાર થી કર્મ થી બંધાય છે. એમાં ત્રણ પ્રકારના સંબંધ કયા? તાદાત્મ્ય સંબંધ, સંયોગ સંબંધ અને એક ક્ષેત્ર આવતા સંબંધ આત્મા ને જ્ઞાન ને તાદાત્મ્ય સંબંધ છે. ટાયો ટળે નહીં, ગોળ માંથી ગળપણ નીકળી શકે નહીં, ગોળ માંથી બેન તો નીકળી જાય. બેન છે સંયોગ સંબંધ છે. આત્મા સ્વભાવ ને ભૂલીને રાગદ્વેષ નો રૂપે પડવે છે એને રાગ નો સંયોગ થયો છે એને એક ક્ષેત્ર આવતા એને સંયોગ સંબંધ કહેવાય. અને કર્મ બંધાય એક ક્ષેત્ર આવતા સંબંધ બંધ કહેવામાં આત્માના એક ક્ષેત્રે કર્મ અને આત્મા એક થાય છે એમ. અશુદ્ધ નિશ્ચય નહીં એ રાગ નો એ સંબંધ માર્યો છે. અસદભૂત વ્યવહાર એ કર્મ નો નિમિત્ત પણ એને સંબંધ થયો છે અનાદિકાળ થી. તો આ રીતે જીવ અને ભૂગલ નો પરસ્પર અવગા જગા આપતી જેનું લક્ષણ છે એવા સંબંધ રૂપ બંધ સિદ્ધ થાય છે. કર્મ બંધાય કે કોને? અજ્ઞાની જીવની દશા નિમિત્ત થાય છે અને કર્મ નૈમિત રૂપે બંધાઈ જાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અજ્ઞાની જીવને એકત્વ બુદ્ધિથી લાગુ પડે. અનેક આત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહ પણ હોવાથી જેમાંથી ઇતર એકાશ્રીનો દૂર થયો છે એવો તે બંધ શું કે છે? કે અનાદિકાળથી કર્મનો બંધ છે. કર્મ બંધાતા આવે છે અને કર્મનો ઉદય આવે છે ત્યારે એમાં જોડાય છે. પણ જે કર્મ જે સમયે બંધ થાય છે તે સમયે તે કર્મમાં એ જીવ જોડાતો નથી, પણ જૂના કર્મ બંધાયેલા છે એના ઉદયમાં જોડાય છે. નવો બંધ થાય છે એમાં એ જોડાતો નથી, પણ જૂના બંધમાં એ જોડાય છે. એટલે આનાથી આ અને આનાથી આ એવો કોઈ દોષ લાગતો નથી. કર્મની જાત જુદી છે. બંધન ઉદયમાં આવે એમાં જોડાય છે, નવા બંધમાં એ ભવિષ્યમાં જો ભેદ જ્ઞાન નહીં કરે તો જોડાશે. ભેદ જ્ઞાન કરશે તો કર્મનો બંધ એમાં જોડાય જ, એવો કોઈ નિયમ છે નહીં. સુધાત્માની સાથે થાય તો પૂરે પોતાના નિમિત્તે કર્મ બંધારણ હોય અને એ ઉપયોગ જો આત્માની સન્મુખ થાય તો જૂના કર્મના બંધમાં એ જોડાતો નથી. આત્મામાં ઉપયોગ જોડાય છે ત્યારે જૂના કર્મને નિર્જરા કહેવામાં આવે. એમાંથી ઇતરે ત્રાસે તો દૂર થયો છે એવો તે બંધ કરતા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જ્ઞાન મહાસિદ્ધાંત છે. કરતા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કારણ કર્મ નથી, સીધું ડાયરેક્ટ કારણ નથી. શું કહ્યું? આ હું કરતા અને ક્રોધ મારું કર્મ એવું જે અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ ચાલે છે અજ્ઞાન દશામાં એનું સીધું કારણ કર્મનો ઉદય નથી. એનું સીધું કારણ પોતાનું અજ્ઞાન છે. એ એક સમયનું અજ્ઞાન એ ઉપાદાન કારણ છે કરતા કર્મની પ્રવૃત્તિનું. સીધું કારણ આત્માનું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે ભેદ જ્ઞાન નો અભાવ. એ અજ્ઞાન એનું કારણ થાય છે. કોનું? કે કરતા કર્મની પ્રવૃત્તિ. અને અજ્ઞાન નું કારણ કોણ? કે બંધાયેલું કર્મ નિમિત્ત કારણ છે. બે કારણ કયા? એક ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. કરતા ને ક્રોધ મારું કર્મ એવી જે પ્રવૃત્તિ છે એનું સીધું કારણ ઉપાદાન કારણ નિયમરૂપ કારણ કોણ છે? કે એની અજ્ઞાનરૂપ દશા. શાસ્ત્રમાં એક વાત એવી આવે છે કે આ જે રાગ થાય છે, રાગ આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે રાગાદી સમ્ય દ્રષ્ટિમાં પણ નથી અને રાગાદી વિષયોમાં પણ નથી, તો પછી આ રાગની ખાણ કઈ છે કે જીવના એક સમયના અજ્ઞાનમય પરિણામ એ જ રાગની ખાણ છે. રાગ નથી આવતો જડમાંથી વિષયમાંથી કે રાગ નથી આવતો શુદ્ધાત્મામાંથી. પણ અંધારો તો થોડો ટાઈમ દઈએ, કઈ અંધારો લાગો ટાઈમ વિખ્યાત નો અંધકાર કેટલો ટાઈમ દઈએ? અરે અનુભવ પહેરાય ને એવું ભાવે કે આ વાત મને સાંભળવા મળી છે કે મારો શુદ્ધાત્મા ભાવ કર્મથી ભેદ છે. માંગલિક પહેલા માંગલિક કળશમાં કહ્યું કે ભગવાન આત્મા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મથી રહી એવા શુદ્ધાત્માને મારો નમસ્કાર હો. પછી કળશિકાકારે કહ્યું કે આ સંસારી જીવ ઉદગલ કર્મ કર્માકાશ ને કળ એનામાં જ્ઞાન નથી ને એનામાં સુખ નથી, એને જાણનાર ને જ્ઞાન પણ નહીં થાય સુખ પણ નહીં થાય. તમે એકલા છ દ્રવ્ય ની સન્મુખ નું જોયા કર, અરે જીવ ધની ની સન્મુખ જોયા કર, તો પણ તને આત્મજ્ઞાન નહીં થાય. કે જીવ ધની ઉદ્ગલાત્મક છે, અચેતન, એનામાં જ્ઞાન નથી ને એનામાં સુખ નથી, એને જાણનાર ને જ્ઞાન ને સુખ હતું. ત્યારે ટીકાકાર કહે છે કે ભગવાન આત્મા એમાં સુખ પણ છે અને જ્ઞાન પણ છે, એને જાણનાર ને આને જાણનાર ને સુખ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે. આ એક રસમાં કરતું તો છોડાયું ને પરનું જ્ઞે થતું છોડાયું છે. એક રસ પેલો માંગલિક નો છે. 415 ગાથા નો સાર નમ સમય સારા એ પાનો ઇતિહાસ ગાથો. પોતાના અનુભવ થી પોતાનો આત્મા જણાય છે એવું તે બંધ કરતા કર્મ ની પ્રવૃત્તિ નો નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. એટલે કરતા કર્મ ની પ્રવૃત્તિ નું સીધું ઉપાદાન કારણ એક સમયની સત્સમયની અજ્ઞાન નું પરિણતિ, એ અજ્ઞાન ની પરિણતિ માંથી આ જન્મ કરતા કર્મ નો થાય છે. વિનાયક માંથી કરતા કર્મ ની પ્રવૃત્તિ નો જન્મ થતો નથી અને આત્મસન નું જ્ઞાન થાય એમાંથી પણ એનો જન્મ થતો નથી અને કર્મ માંથી પણ જન્મ થતો નથી. કરતા કર્મ ની પ્રવૃત્તિ નું નિમિત્ત, નિમિત્ત એટલે કારણ અજ્ઞાન, પોતાનું અજ્ઞાન છે. હું કરતા ને રાગ મારું કર્મ એ અજ્ઞાન રૂપિયું છે અને તેનું નિમિત્ત કોણ છે કે કર્મ નો બંધ, એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ જો અશુદ્ધ ઉપાદાન હોય સદભાવ હોય તો કર્મ ને નિમિત્ત કહેવાય. અશુદ્ધ ઉપાદાન નો વ્યય અજ્ઞાન નો વ્યય થાય તો કર્મ ને નિમિત્ત નામ આપતું નથી, એ કર્મ તો જ્ઞાન નો ઉદય થઈ જાય. હવે તો આ હિંસા અહિંસા ના પરિણામ કે હું છું તે અજ્ઞાન ચેતના છે. જ્ઞાન થી અન્ય અનેરા વિભાવ ભાવ કર્મ માં એવી આત્મબુદ્ધિ કરવી કે આ હું છું, જ્ઞાન હું છું, ભૂલી ગયો. સમય સમય